તારીખ 2/3/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 359
ભાવના ન કરી શકાતી હોય તો પણ કાંઈ નહીં તો સ્વાધ્યાય કાળે એ ભાવનાનો રસ તો આવવો જોઈએ રસ આવવો જોઈએ આત્માને આત્માની ભાવનાનો રસ આવે તો એક સારું ચિહ્ન છે નહીંતર પૂતગળની ભાવના ને પૂતગળના રસ તો ચાલે છે જીવને પરિસ્થિતિ બદલાય છે આપણે ત્યાં જોવાનું છે વિકલ્પ નથી ઉઠતો ત્યાં નથી જોવાનો પછી ઉઠો શું કરવા એ જોવાનું છે અને એનું મૂળ ને એનું સંશોધન ગોતવાનું છે કે શું કારણ છે જે વિકલ્પ પૂછ્યા એની પાછળ મારો અભિપ્રાય શું છે અને એ વિકલ્પમાં મને રસ કેટલો આવે છે એ વિકલ્પ આકુલતા રૂપ હોવા છતાં મને એની આકુલતા કેમ લાગતી નથી આ બધું વિચારવું પડે કે હું એક કેવળ નિરુપાધિક ચૈતન્ય સ્વરૂપે છું પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ છું શું લીધું કે હું પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ છું એમ લેવું છે પરમ ઉત્કૃષ્ટ એટલે કેટલું સુખ છે સ્વરૂપમાં કે જેની કોઈ હદ નથી એવું બેહદ સુખનો ભંડાર આત્મામાં ભર્યો છે ઉત્કૃષ્ટ સુખ ને અચિંત્ય સુખ ચિંતનમાં લઈ ન શકે એનો નમૂનો છે પ્રગટ માત્ર જ્ઞાન છે અકષાય સ્વરૂપે હોવાથી અને સુખ પણ અકષાય ભાવે હોવાથી જ્ઞાન માત્ર સુખરૂપ છે એ જ્ઞાનનું રૂપ શું કે સુખ જેમ કોઈ શરીરના રૂપાળાપણાથી માણસનું રૂપ સારું દેખાય છે અથવા માણસ સુંદર દેખાય છે રૂપાળાપણાથી માણસ સુંદર દેખાય છે તેમ જ્ઞાનનું રૂપ છે એ સુખ છે અને સુખને લઈને જ્ઞાન સુંદર દેખાય છે કેવું સુખને લઈને જ્ઞાન સુંદર દેખાય છે જ્ઞાનને આ રૂપથી જોવું સુખના રૂપથી જોવું જ્ઞાનને દ્રષ્ટિકોણ આપણો હોવો જોઈએ જેમ તમે કોઈ વ્યક્તિને જુઓ ત્યારે શું જુઓ છો એનું રૂપ દેખાય છે તમને કોઈ પણ વ્યક્તિને જુઓ ત્યારે તમને શું દેખાય જેવું હોય એવું એનું રૂપ દેખાય છે. અને તેથી આ વખતે વ્યક્તિ ફલાણે ફલાણે છે, આ માણસ ફલાણો ફલાણો છે એવો નિશ્ચય રહે છે કે નહીં. પણ આ ફલાણો માણસ છે એનો નિશ્ચય કેવી રીતે રહે છે? અને એને રૂપથી જોયા પછી જે વ્યક્તિને તમે જોઈ જ ન હોય એનો નિશ્ચય કેવી રીતે રહે? કેમ કે તમે એનું રૂપ નથી જોયું. તો જ્ઞાનને સુખ રૂપે જોવો, જ્ઞાનને સુખ રૂપે જોઈને ભાવના ભાવો કે હું પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ છું. એવી ભાવના ભાવવી જોઈએ. અને સુખ છે એ સુખ સ્વરૂપી જ્ઞાનનો નિશ્ચય જેને થાય, જ્ઞાનનું જે સુખરૂપ છે એ સુખરૂપે જ્યારે જ્ઞાન જણાય ત્યાર પછી જ્ઞાન બીજે જવા માટે જોર નહીં કરે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ્યાં સુખનો નિશ્ચય થાય ત્યાં જવાનો છે. જ્ઞાન ક્યાં ક્યાં જાય છે જુઓ તમે, કે જ્યાં સુખનો નિશ્ચય છે ત્યાં જ્ઞાન જશે. પછી ભલે કલ્પિત હોય નિશ્ચય તમારો, ત્યાં ભલે સુખ ન હોય પણ તમે એક વખત નિશ્ચય કરી બેઠા કે આમ આ ચીજ મારા માટે સુખરૂપ છે, એટલે તમારું જ્ઞાન ત્યાં જતા તમે પોતે રોકી શકશો નહીં. બરાબર છે. સુખ છે, સાદી ભાષામાં વાત કરીએ તો સુખ છે એ આસક્તિનો વિષય છે. શેનો વિષય છે? આસક્તિનો વિષય છે. જીવની આસક્તિ ક્યાં છે? જ્યાં એને સુખનો નિશ્ચય કર્યો છે ત્યાં છે. અને ત્યાં જ્ઞાન જે એને જતું રોકી શકાય જ નહીં. એવો સૌને સર્વ સામાન્ય અનુભવ છે કે નહીં? તો પ્રેક્ટિકલ સાઈડ છે, એકદમ મોસ્ટ પ્રેક્ટિકલ સાઈડ. તો પછી પોતાનું જે માત્ર જ્ઞાન એવું જે સ્વરૂપ છે કે જેમાં કશાયનો અભાવ છે, એટલું જ્ઞાન જ છે. માત્ર જ્ઞાન એટલે જ્ઞાન માત્ર સિવાય બીજું એમાં કાંઈ છે નહીં. એ જ્ઞાન કશાયના અભાવ સ્વરૂપે હોવાથી સુખનું સ્વરૂપ જ છે. કશાયનો અભાવ નિરાકુળ પણ એ સુખનું સ્વરૂપ છે. કશાય આકુળતા રૂપ છે, અકશાય છે નિરાકુળતા રૂપ છે. નિરાકુળતા એ સુખનું સ્વરૂપ છે, આકુળતા એ દુઃખનું સ્વરૂપ છે. હા, અત્યારે જ્યાં આપણે ઉપયોગ જાય છે, જે જ્ઞાન ખેંચાય છે અથવા જીવના પરિણામ ખેંચાય છે એ ભ્રાંતિથી ખેંચાય છે. કેમ ભ્રાંતિ? શા માટે? કે ત્યાં સુખની ગંધે નથી. જ્યાં પરિણામ જાય છે ત્યાં સુખનું નામ નિશાન નથી, પરછાયો નથી પડતો. તો પરમાણુની અવસ્થા છે. પરમાણુની અવસ્થામાં સુખ ક્યાંથી હોય? જળમાં સુખ ક્યાંથી હોય? એટલે જ્યાં જ્યાં આ જીવે સુખની કલ્પના સંસારમાં કરી છે એ તો ભ્રાંતિગતપણે કરી છે. એ ભ્રાંતિ જેની મજબૂત હોય, તીવ્ર હોય, બળવાન હોય, એને આત્મા સુખ સ્વરૂપ છે એવો નિશ્ચય થવો સંભવિત નથી, અસંભવ છે. માટે એ ભ્રાંતિને નબળી પાડી દેવી જોઈએ. સાચી સમજણથી સુવિચારણાથી જો પ્રગટે સુવિચારણા વિચારણાથી એ ભ્રાંતિને સાવ નબળી પાડી નાખી દે તો ભાવ ભાષણ આવે કે આત્મા સુખ સ્વરૂપ છે. આત્મા સુખ સ્વરૂપ છે એવો નિશ્ચય થાય ત્યારે જ્ઞાનોપયોગ આત્મા તરફ ખેંચાયા વિના રહેશે નહીં, ખેંચાઈને આવશે, એને કોઈ નહીં રોકી શકે. કોઈ સંયોગ વિયોગ નહીં રોકી શકે અને પોતાના પરિણામો પણ નહીં રોકી શકે. સુખનો નિશ્ચય એકવાર થઈ ગયો એટલે ત્યાં ઉપયોગ ખેંચાયા વગર રહી શકે જ નહીં એવી એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ ઊભી થાય છે, સાયન્ટિફિક પોઝિશન છે આ વૈજ્ઞાનિક પરિસ્થિતિ. કે છે કે હું પરમોત્કૃષ્ટ, એવું ક્યાંય જેટલું ઉત્કૃષ્ટ સુખ નથી જેટલું મારામાં છે, અને ચિંતવનથી પણ પાર જવું પડે, ચિંતવનમાં પણ ન સમાય એવો હું સુખ સ્વરૂપ છું. માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. શું કહે કે જે આ અનુભવ કરીએ છીએ ને, તો મને ઠંડુ લાગ્યું, મને ગરમ લાગ્યું, મને કડવું લાગ્યું, તીખું લાગ્યું, લાગ્યું 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 જે છે એ લાગવું એનું નામ અનુભવ છે. તો ફીલ, હવે જે લાગવાનો જીવનો સ્વભાવ છે, લાગવાનો અનુભવ કરવાનો, એ જ્ઞાનનો ધર્મ છે. જ્ઞાનનો એ ધર્મ છે જેને પ્રકાશ ધર્મ કહે છે. જ્ઞાન પ્રકાશે છે. શેનાથી પ્રકાશે છે? પોતે સ્વસંવેદનથી પ્રકાશે છે. અધ્યાત્મમાં જ્ઞેયને જાણવાથી જ્ઞાન પ્રકાશે છે એ વાત નથી, એ વાત આગમ પદ્ધતિમાં છે. અધ્યાત્મ પદ્ધતિમાં જ્ઞાનના સ્વસંવેદનથી જ્ઞાન પ્રકાશે છે, અને એવું જ્ઞાનમાં જ્ઞાન વિદન તે પ્રત્યેક આત્માઓને હંમેશા હંમેશા હોય જ છે, ચાલે જ છે. તેથી એકાંત શબ્દ અહીંયા વાપરો છો.
પ્રકાશ અને પ્રકાશક બંને એક જ,
બંને એક જ. પ્રકાશ્ય પણ પોતે અને પ્રકાશક પણ પોતે. પ્રકાશ્ય એટલે જેને પ્રકાશે છે તે પોતે, વેદક પણ પોતે અને વેદ્ય પણ પોતે. વેદન, વેદક એટલે વેદન કરનારો પોતે અને વેદાનારો પણ પોતે. ભોગતા પણ પોતે અને ભોગ્ય પણ પોતે. બહુ સાદી ભાષામાં તેનો જ્ઞાન જે આત્મામાં જ્ઞાન સામાન્ય છે તે સ્વસંવેદન સ્વરૂપે છે. પણ એ જ્ઞાનનો પ્રકાશ રાગના ધુમાડા આડે દેખાતો નથી. પણ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, હોય ને હોય જ, અને અગ્નિ પ્રકાશ સ્વરૂપે છે. પણ બહુ ધુમાડો હોય તો અગ્નિ ન દેખાય. ધુમાડાના ગોટામાં અગ્નિ ઢંકાઈ જાય તો પણ અગ્નિ વગર ધુમાડો નથી ક્યારે.
અગ્નિ તો છે
એમ, રાગ નો ધુમાડો છે ત્યાં જ્ઞાન વિદન છે છે ને છે, પણ એ ધુમાડો એટલો બધો થઈ ગયો છે કે જ્ઞાન વિદન ઢંકાઈ ગયું છે એટલે માલુમ પડતું નથી. શું કરવા, એ રાગ નો ધુમાડો વીધો એટલો બધો થઈ ગયો, એવો પ્રશ્ન વિચારવામાં આવે તો કે પર સાથેના એકત્વપણાના નિશ્ચયને લઈને એમ થયું છે. શરીર મારું છે, કુટુંબ મારું છે, સંપત્તિ મારી છે, એમ પર પદાર્થના સંયોગ કાળે તે મારાપણાનો એકત્વપણાનો જે નિશ્ચય છે એ રાગના એટલા મોટા ધુમાડાને ઊભો કરે છે કે એમાં જ્ઞાન વિદન છે, તિરોભૂત થઈ જાય છે, આચ્છાદિત થઈ જાય છે, ઢંકાઈ જાય છે, માલુમ પડતું નથી. પણ તીર્થંકર ભગવાન એમ કહે છે કે તારા આત્મામાં તારું જ્ઞાન વિદન એકાંતે સતત, શું શબ્દ લીધો છે, એકાંતે છે અને શુદ્ધ છે, એટલે એ વેદનમાં બીજું વેદનનો પ્રવેશ નથી થયો, ઠંડી ગરમીનો પ્રવેશ નથી થયો, કડવા મીઠાનો પ્રવેશ નથી થયો. પર પ્રવેશ ભાવના મિથ્યા અનુભવથી સ્વસંવેદન છે એનો આવિર્ભાવ થઈને માલુમ પડતો નથી. જો પરપ્રવેશ ભાવનો અભાવ કરવામાં આવે તો જ્ઞાન વેદન આવિર્ભૂત થઈને સ્પષ્ટપણે અનુભવ ગોચર થાય, માલુમ પડે. આમ વાત છે, પણ છે ખરું. ખુશી થવા જેવી વાત છે, રાજી થવા જેવી વાત છે, પ્રેરણા મળે એવી વાત છે કે આત્મા પોતે એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ જ છે અને વેદન કદી પરોક્ષ હોતું નથી. કોઈને વેદન પરોક્ષ હોય, પીડા થાય, હે, હું અનુમાન કરું છું કે મને કંઈક પીડા થતી હશે, પીડા તો પ્રત્યક્ષ જ થાય. તો આ જ્ઞાનમાં જ્ઞાન વેદન હોવાથી જ્ઞાન પ્રત્યક્ષ છે, તેથી હું એકાંતે શુદ્ધ પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ છું. કેવો છું? અનુભવ સ્વરૂપ છું એટલે પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ છું. એમ સ્વરૂપ ભાવનામાં અનુભૂતિના મુદ્દાથી સ્વરૂપને પ્રત્યક્ષ કરી કરીને સ્વસંવેદનને વધારવું, આનંદને વધારવો. પ્રત્યક્ષ કરી કરીને તે પ્રત્યક્ષતાને વારંવાર સ્પર્શીને, પ્રત્યક્ષ કરી કરીને એટલે દાખલો આપો, ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે માણસ રડે છે, પણ ક્યારેક રડતો બંધ થાય છે, પાછો રડવા માંડે છે, પાછો રડતો બંધ થાય છે, પાછો રડવા માંડે છે. આમ થાય છે કે નથી થતો? કેમ એમ થાય છે? પ્રત્યક્ષ કરે છે, આમ બોલતા હતા, આમ ખાતા હતા, મારી સાથે આમ હતું, મારી સાથે આમ હતું, શું કરે છે? તો વિયોગ્ય બધા પ્રસંગે વિયાગ્યા છે, પણ પ્રત્યક્ષ કરે છે. એ ભાવમાં પ્રત્યક્ષ કરે એટલે રડવું આવ્યા વિના રે નહીં, જ્યાં પરોક્ષ થાય એટલે રડવાનું ભૂલી જાય. પછી પ્રત્યક્ષ થાય એટલે વળી પણ ચાલુ થાય. આમ પ્રત્યક્ષ કરી કરીને વાત છે. એટલા માટે જીવને કર્મનો ઉદય ચાલુ છે અને ઉદય ભાવ પણ છે. હજી કઈ અરિયત સુધી બધા પહોંચાણું નથી. સાધક અવસ્થા છે, પૂર્વકર્મનો ઉદય છે, ઉદય ભાવ પણ વર્તે છે. એ ઉદયને ઉદય ભાવમાંથી છટકીને વેદન પ્રત્યક્ષતાથી આત્માને પ્રત્યક્ષ કરવો, વારંવાર આત્માને પ્રત્યક્ષ કરવો, ભાવવો આત્માની પ્રત્યક્ષતાથી, વેદનથી આત્માને ભાવવો. હવે મારે એ પ્રસંગ મારે લેવા દેવા નથી. પૂર્વે એવા જ કોઈ પ્રસંગ ની અંદર એવું કર્મ બાંધ્યું હોય છે, હવે એનાથી હું છૂટો થાઉં છું. હવે મારે કોઈ કર્મના ઉદય સાથે સંબંધ રાખવો નથી. એમ કે
ઉદયને દૂર કરવા અને પ્રત્યક્ષની નજીક જવું, એમાં સરળ રીતે પ્રત્યક્ષની નજીક જવાનું જાય કે
બળ એનાથી આવે,
બળ એનાથી આવે, ઉદયને
બળ આવે એનાથી આવે, બળ અસ્થિથી આવે. હું એકાંત શુદ્ધ પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ છું, ત્યાં વિક્ષેપ છો, ત્યાં પછી એની અંદર ડિસ્ટર્બન્સ છે નો એમ કે છે. જ્યાં હું પ્રત્યક્ષ જ અનુભવ સ્વરૂપ છું ત્યાં પછી વિક્ષેપ છું, વિક્ષેપ એટલે ડિસ્ટર્બ છું. વિકલ્પ છો, એનો વિકલ્પ શું કરવાનો? પ્રત્યક્ષ હોય એનો વિકલ્પ શું કરવાનો? ભય શેનો? શાશ્વત છું પછી ભય શેનો? એ તો આપણે બહુ ચાલી ગયું શાશ્વતતા ઉપર. ભય શેનો? અવ્યાબાદ છું માટે ભય શેનો? મને કોઈ નુકસાન કરી શકે નહીં, મારો કોઈ નાશ કરી શકે નહીં, મને કોઈ સ્પર્શી શકે નહીં, અડી શકે એવું નથી કાંઈ. અને ખેદ છો એટલે આકુલતા, દુઃખ શેનો? કયા કારણથી દુઃખ? દુઃખ તો સ્વરૂપના અજ્ઞાનથી ઊભું થાય છે. બાકી સ્વરૂપને, વસ્તુના સ્વરૂપને અનુસરીને જ્ઞાન થાય ત્યાં દુઃખ રહે જ નહીં. તેમ બીજી કોઈ અવસ્થા છે પછી, જ્યાં હું પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ છું ત્યાં પછી બીજી અવસ્થા છે. અને જે હું પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ છું એટલે કે જ્ઞાનના વેદન સ્વરૂપે છો, એ મારું જ્ઞાન વેદન નિર્વિકલ્પ છે. કેવું છે? તેથી હું માત્ર નિર્વિકલ્પ છું, કેવળ નિર્વિકલ્પ છું. નિર્વિકલ્પ સ્વરૂપની ભાવનામાં વિકલ્પનો નિષેધ સહજ છે. જ્યાં વેદનની નિર્વિકલ્પતા છે, સ્વરૂપની નિર્વિકલ્પતાને ભાવવામાં આવે છે, ત્યાં ચાલતા વિકલ્પનો નિષેધ સહજ જ વર્તે છે, અથવા ચાલતા વિકલ્પથી ઉદાસીનતા વર્તે છે. એવું હું નિર્વિકલ્પ છું. વિકલ્પ તે હું એ વાત ગઈ, હવે હું નિર્વિકલ્પ છું એમાં વિકલ્પ તે હું થતું તું એ કેવો નિર્વિકલ્પ છું કે જે હું જ્ઞાન વેદન નિર્વિકલ્પ છે એવો હું નિર્વિકલ્પ છું એમ કેવું છે. નહીતર સ્વવિકલ્પ કાળે નિર્વિકલ્પનો પ્રતિભાસ થવો મુશ્કેલ છે. પણ પ્રત્યક્ષ જ્ઞાન વેદનથી નિર્વિકલ્પતા ભાષ્યમાન થાય છે. એવી રીતે ભાવભાષણ પૂર્વક નિર્વિકલ્પ સ્વરૂપને ભાવવો અથવા નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય કરવો ભાવભાષણમાં, જેને નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય થાય છે એ વિકલ્પના વમળમાંથી એનો માન બહાર નીકળી જાય છે. વિકલ્પ છે ને એ પાણીની ઘૂમરી, પાણીનો વમળ હોય ને એમાં વાણ ફસાઈ ગયું હોય ને એવી રીતે આત્મા એમાં ફસાય છે. વિકલ્પને છોડી નથી હકતો, એક પછી એક પછી એક પછી વિકલ્પ ચાલતા જ રહે છે. એ વિકલ્પની ઘૂમરીમાંથી, વિકલ્પના વમળમાંથી ક્યારે નીકળે, નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય થાય ત્યારે. સમયસારની 73મી ગાથામાં એ વિશે લીધો છે કે જેને નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય થાય છે તેના વિકલ્પનું શીઘ્ર વમન થઈ જશે. ત્યાં મળી એવો શબ્દ વાપર્યો છે, વિકલ્પનું શીઘ્ર એટલે તત્કાળ વમન થશે. વમન એટલે વોમિટ. જે વિકલ્પ છોડ્યા છૂટતા નથી, એ વિકલ્પ જેમ કોઈ ઓકીને ખોરાકને, પ્રિય ભોજનને બહાર ફેંકી દે, હોજરી ખાધું હોય ત્યારે તો પ્રિય કરીને ખાધું હોય ને, ખાતા ખાતા પાછા પૂછે કે આ કેવું લાગે તમને, હવે જેવું લાગે એવું હું એમાં પંચાયતમાં જવાની જરૂર હું છું, આ ચીજ તમને કેમ લાગે, એટલી બધી પંચાયત કરવાની શું જરૂર છે, પેટનો ખાડો પૂરો એમાં શું કેવું લેવો, એવું પૂછે તાર શું કેવું લેવા, તમને ખાતા ખાતા કોઈ પૂછે તો તમને કેમ લાગ્યું આ, હા કેવું બન્યું છે, આપણે શું કરવું. આપણે મૂર્ખ થઈ જવું, કેવું થઈ જવું, મૂર્ખ થઈ જવું. સારું નરસું કોઈ ચીજ સારું નરસું કરવામાં હું મૂર્ખો છું, શું કહેવું, એને એવું એવું મૂર્ખો થવો એનું નામ દાપણ ને વિવેક છે. કેવું મને કઈ ખબર પડતી નથી આમાં, શું કેવું, પૂછે પ્રસન્ન તો પડવાનું કયો હોય, કેમ લાગે છે આ ચીજ કેમ બની છે, મને ખબર નથી પડતી આમાં, મારે ખબર પાડવી નથી, મારે ખબર નથી પાડવી, એવું હોય એવું ગોટા વાળી પેટમાં નાખી દેવું. સ્વાદના હબડકા ન લેવા, બહુ સરસ બહુ
સરસ,
વાળવાનો પ્રયત્ન કરવો, ગોટા વાળવાનો પ્રયત્ન કરવો. વાત તો એમાંથી નીકળે કે બહુ સારું સારું કરીને જરાક વધારે દાબીને ખાય ને, હોજરી સહન કરે ને, ઓવર કેપેસિટી જાય એટલે ભણતા તેમાં આવતું તો ઓવર ઇટિંગ પ્રોડ્યુસ ઇઝ પોઈઝન. વધારે પડતું ખાય એટલે એમાંથી ઝેર ઉત્પન્ન થાય, અને ઝેર છે એ ફોરેન એલિમેન્ટ છે એટલે હોજરી ફેંકે અને બહાર ને થાય એમાંથી વોમિટ. એમાં વિકલ્પના ઝેરનું વોમિટ કરી નાખવું નિર્વિકલ્પ સ્વરૂપના અવલંબને. હું નિર્વિકલ્પ છું એ જ્ઞાનમાં એટલું ઘૂંટાવવું જોઈએ, એટલું ઘૂંટાવવું જોઈએ કે વિકલ્પનું વમન થઈ જાય એક પાસે. એવો હું માત્ર નિર્વિકલ્પ છું, શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ પવિત્ર છું, શુદ્ધ શુદ્ધ બે વખત કીધું છે, પ્રકૃષ્ટ શુદ્ધ, ઉત્કૃષ્ટ શુદ્ધ, એકાંત શુદ્ધ, સર્વથા શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ. કેમ કે મારામાં કોઈનો ભેળસેળ થતો નથી, કોઈ પરમાણુ મારામાં આવતા નથી, કોઈ વિભાવો પણ મારામાં રહેતા નથી. બધા બહારનો ટ્રાફિક છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, મારા ઘરમાં કોઈનો પ્રવેશ નથી. મેઇન રસ્તા ઉપર, મેઇન રોડ ઉપર મકાન હોય આપણો તો આખો દિવસ ટ્રાફિક ચાલુ રહે, કાંઈ લેવા દેવા ખરી આપણે? કાંઈ એમ પરમાણુ આવે ને જાય, વિભાવો આવે ને જાય. હું તો શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ ઉત્કૃષ્ટ શુદ્ધ પરમ પવિત્ર છું, શુદ્ધ છું માટે પવિત્ર છું. ભેળસેળ થાય તો મલિન થાય. ઉત્કૃષ્ટ શુદ્ધ પરમ પવિત્ર છું, શુદ્ધ છું માટે પવિત્ર છું. ભેળસેળ થાય તો મલિન થાય એવું હું પરમ પવિત્ર છું. પરમ શાંત સુધારસમય ચૈતન્ય છું, ફરીને ચૈતન્ય વિષય છું. કેવો છું? કે પરમ શાંત સુધારસમય અમૃત જેવી શાંતિ એવું પરમ શાંત છું. કેવો છું? અમૃત જેવી શાંતિ, તે પણ પરમ એટલે ઉત્કૃષ્ટ, બેહદ શાંતિ. ઉનાળામાં પણ ઠંડા પાણીના ફુવારે નાય તો કેવું લાગે, બળબળતો ઉનાળો ઉનાળો હોય, ચામડી બળે એથી હવા ગરમ થઈ જાય. એમાં ઠંડુ શીતળ પાણીના ફુવારા નીચે નાય તો ઉનાળામાંથી બહાર જવાનું ગમે નહીં, એવી અંદરની શાંતિ, આત્મામાં એવી શાંતિ. શાંત રસનો કંદ છે ચૈતન્ય પોતે જ. જેમ પાણીના ફુગો ફોડે તો અંદરથી એકદમ પાણી છૂટે છે ને, એમાં ચૈતન્યનો ફુગો શાંત રસથી ભરેલો છે. એવું ચૈતન્યનું સ્વરૂપ છે, એવું ચૈતન્યનું રૂપ છે. હું પરમ શાંત રસમય ચૈતન્ય છું.
વાત એવી રીતે કરે છે કે શબ્દો ઓછા પડતા એવું લાગે.
વાત તો એવી છે કે શબ્દોમાં હમાય એવી નથી. જ્યાં વિકલ્પાતીત છે ત્યાં શબ્દાતીત છે એ કહેવાની જરૂર નથી. વચનાતીત છે વિષય તો એવો છે. એવો હું શાંત નિર્વિકલ્પ સ્વરૂપ છું. પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છું. અહીંયા નિર્વિકલ્પ જે બીજી વખત આવ્યું છે એમાં અંતર્મુખતા લેવી છે. પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છું. પરિણામો બહિર્મુખ થાય તે વિભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી. આત્માનું એવું સ્વરૂપ નથી કે પરિણામોને બહાર મોકલે, બાહ્ય પરિણામો કરે, બહિર્મુખ પરિણામો કરે, આત્માના સ્વરૂપમાં નથી. ક્યાંથી જોવું કે જે વેદ્ય વેદક ભાવ છે, જ્ઞાન જ્ઞાનને જે અંદરમાં વિદે છે ત્યાં બહિર્મુખતા નથી. અને એ જ્ઞાન વેદના અનાદિ અનંત હોવાથી અનંત અને પરિપૂર્ણ છે, જે કેવળ અંતર્મુખ જ રહે છે, બહિર્મુખ પણ એમાં થતું જ નથી. અને હું એવો છું. આ ઉપયોગ બહાર જાય છે, રાગ બહાર જાય છે, દ્વેષ બહાર જાય છે, એવું હું નથી.
પછી વૈદ્ય વૈદ્ય ભાવ જે આપ જણાવો છો